એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ચીની લેખક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે એમ કહી શકાય કે પોતાના દેશના આત્માનું નિદાન કરવા માટે કલમ ઉપાડી હતી.
હા, અને એ પણ 20મી સદીની શરૂઆતમાં. આપણે વાત કરી રહ્યા છીએ લુ શુનની, જેમનું સાચું નામ તો ઝો શુરેન હતું.
પણ એમના કલમી નામ લુ શુનથી તેઓ આધુનિક ચીની સાહિત્યના પિતામહ તરીકે ઓળખાયા. એ માત્ર લેખક નહોતા, નહીં,
ના, બિલકુલ નહીં. એ તો એક વિચારક હતા, સમાજ સુધારક હતા, ટીકાકાર હતા, ચીનના ઇતિહાસના સૌથી વધુ ઉથલપાથળવાળા સમયનો અવાજ હતા.
અને એમની પોતાની વાર્તા પણ બહુ રસપ્રદ છે. મેં સાંભળ્યું છે કે તેઓ ડોક્ટર બનવાના હતા, પણ કંઈક એવું બન્યું કે એમણે એ રસ્તો છોડી દીધો.
સાચી વાત છે. એક ચોક્કસ ઘટનાએ એમને સમજાવ્યું કે ચીનને શરીરના ઇલાજ કરતા મનના, એટલે કે આધ્યાત્મિક ઇલાજની વધારે જરૂર છે. આખી વાત આજે આપણે ખોલીશું.
ચોક્કસ. તો શરૂઆત કરીએ એ સમયના ચીનથી. લુ શુનનો સમય એટલે કેવો સમય?
એમનો જન્મ 1881માં અને મૃત્યુ 1936માં, એટલે તમે જુઓ તો ક્વિંગ રાજવંશનો અંતિમ સમય અને પછી પ્રજાસત્તાક યુગની શરૂઆત. ચીન માટે ભયંકર અસ્થિરતાનો સમય હતો.
મતલબ જૂનું તૂટી ગયું હતું અને નવું શું આવશે એની કોઈને ખબર નહોતી.
બરાબર. વિદેશી શક્તિઓનું દબાણ, દેશની અંદરની નબળાઈ, સામ્રાજ્ય પડી ભાંગ્યું, પછી પ્રજાસત્તાક આવ્યું, પણ એ પણ સ્થિર નહોતું. યુદ્ધખોર સરદારોનું યુગ, રાષ્ટ્રવાદ અને સામ્યવાદ વચ્ચે સંઘર્ષ, અરાજકતા જેવો માહોલ હતો.
અને આવા રાજકીય માહોલમાં બૌદ્ધિક સ્તરે શું ચાલી ગયું હતું? પેલી મે 4th મૂવમેન્ટની વાત આવે છે.
હા, 1919ની મે 4th મૂવમેન્ટ એ બહુ જ મહત્વની હતી. યુવાનોનો ગુસ્સો હતો પરંપરાગત સમાજ સામે, કન્ફ્યુશિયસ વિચારધારા સામે. એમને નારો આપ્યો, મિસ્ટર સાયન્સ અને મિસ્ટર ડેમોક્રેસીને અપનાવો.
એટલે કે જૂનું બધું છોડીને પશ્ચિમના આધુનિક વિચારો તરફ વળો.
હા, અને આ જ સમયે ભાષામાં પણ એક મોટો ફેરફાર આવ્યો. જે જૂની અઘરી શાસ્ત્રીય ભાષા હતી વેન્યાન વેન, એને બદલે
સામાન્ય લોકો જે ભાષા બોલે એમાં લખવાનું શરૂ થયો. બાય હુઆ, નહીં?
બરાબર, બાય હુઆ. હુશી જેવા વિદ્વાનો એના હિમાયતી હતા, પણ લુ શુન એના સૌથી શક્તિશાળી પ્રયોજક બન્યા. એમણે બતાવ્યું કે આ સામાન્ય ભાષામાં પણ ઊંડું સાહિત્ય રચી શકાય છે.
ન્યૂ યુથ જેવી પત્રિકાઓએ આમાં મોટો ભાગ ભજવ્યો હશે.
ચોક્કસ. એ નવા વિચારો અને નવા સાહિત્ય માટેનું પ્લેટફોર્મ હતું, અને પશ્ચિમી પ્રભાવ પણ હતો જ. નીત્સે, ડાર્વિન, ઇબ્સન, રશિયન લેખકો જેમ કે ગોગોલ, ચેકો, આ બધાનો પ્રભાવ લુ શુનના કામમાં દેખાય છે.
આ તો થઈ એ સમયની વાત, પણ લુ શુનના પોતાના શરૂઆતના જીવનના અનુભવો કેવા હતા? એમ કહેવાય છે કે એમના પરિવારે મુશ્કેલીઓ જોઈ હતી.
હા, એમનો જન્મ શાઓશિંગમાં એક શિક્ષિત પણ આર્થિક રીતે પડી ભાંગેલા પરિવારમાં થયો હતો. એમના દાદા લાંચના આરોપમાં જેલમાં ગયા હતા.
ઓહ, એટલે સામાજિક અપમાન અને ગરીબીનો અનુભવ એમને નાનપણથી જ હતો.
બિલકુલ. સમાજનો દંભ એમણે બહુ નાની ઉંમરે જોયો, અને પછી એમના પિતા ક્ષય રોગથી, ટીબીથી પીડાતા હતા. પરંપરાગત ચીની દવાઓ અજમાવી પણ કંઈ ફાયદો ન થયો.
એટલે દવાઓની મર્યાદા પણ એમણે જોઈ લીધી.
હા, અને આ અનુભવે એમના મનમાં કદાચ પેલું બીમારીનો વિચાર રોપ્યો. શારીરિક બીમારી અને સમાજની, મનની આધ્યાત્મિક બીમારી વચ્ચેનો સંબંધ.
પછી એ ભણવા માટે જાપાન ગયા, નહીં, મેડિકલનો અભ્યાસ કરવા?
હા, 1902માં જાપાન ગયા, સેન્ડાઈ મેડિકલ સ્કૂલમાં. ડોક્ટર બનવાની ઈચ્છા હતી, પણ પછી 1906માં એક ઘટના બની જેણે બધું બદલી નાખ્યું.
પેલી સ્લાઇડ શો વાળી ઘટના?
એ જ. એક ક્લાસમાં એમને સ્લાઇડ બતાવવામાં આવી રશિયન જાપાની યુદ્ધ સમયની. એમાં એક ચીની માણસને જાપાની સૈનિકો ફાંસી આપી રહ્યા હતા રશિયનો માટે જાસૂસી કરવાના આરોપમાં.
અને આજુબાજુ ચીની લોકોનું ટોળું ઊભું હતું.
હા, અને એમના ચહેરા પર કોઈ ભાવ નહોતો, એકદમ ઉદાસીન, નિષ્ક્રિય, જાણે કોઈ તમાશો જોઈ રહ્યા હોય. આ જોઈને લુ શુનને જબરદસ્ત આઘાત લાગ્યો.
એમને શું લાગ્યું એ ક્ષણે?
આધ્યાત્મિક રીતે બીમાર છે. આ સંવેદનહીનતા, આ નિષ્ક્રિયતા એ શરીરના રોગ કરતાં વધુ ખતરનાક છે. અને ત્યારે જેમણે નક્કી કર્યું
કે દવા છોડીને સાહિત્ય દ્વારા લોકોના મનનો ઈલાજ કરવો.
બરાબર, એમણે મેડિકલનો અભ્યાસ છોડી દીધો અને સાહિત્ય તરફ વળ્યા. ચીન પાછા આવીને ભણાવવા લાગ્યા, અનુવાદ કરવા લાગ્યા. પણ મુખ્ય ધ્યેય હવે સ્પષ્ટ હતો.
અને આ જ એમના સાહિત્યિક પ્રદાનનો પાયો બન્યો. એમનું સૌથી પહેલું અને મોટું કામ કયું ગણાય?
એમનું સૌથી ક્રાંતિકારી પગલું તો બાઇહુઆમાં ગંભીર સાહિત્ય લખવાનું હતું. અને એની શરૂઆત થઈ એમની વાર્તા એ મેડમેન્સ ડાયરી ખ્વાંગરન રિજી થી 1918માં.
ગાંડાની ડાયરી આ પહેલી આધુનિક ચીની વાર્તા ગણાય છે ને?
હા, બાઇહુઆમાં લખાયેલી. એમાં એમણે એક પાગળ પાત્રના દૃષ્ટિકોણથી ચીની પરંપરાને ઇતિહાસ પર કટાક્ષ કર્યો. પેલો પાત્ર બધે નરભક્ષકતા જુએ છે.
નરભક્ષકતા મતલબ?
એ એક રૂપક હતું. ચીનની જૂની સામંતવાદી સંસ્કૃતિ કેવી રીતે માણસને માણસથી ખાઈ જાય છે, એનું શોષણ કરે છે, એ બતાવવા માટે. એ વાર્તાનો અંત આવે છે એક પોકાર સાથે, બાળકોને બચાવો.
ખૂબ જ શક્તિશાળી. અને એમણે વાર્તા કહેવાની નવી રીતો પણ અપનાવી હતી, જેમ કે વક્રોક્તિ અને વ્યંગ.
હા, આયરની અને સટાયર એમના મુખ્ય હથિયાર હતા. એ સીધો ઉપદેશ નહોતા આપતા, એ પરિસ્થિતિ એવી રીતે રજૂ કરતા કે વાચક પોતે વિચારતો થઈ જાય, અસ્વસ્થ થાય. રશિયન અને યુરોપિયન લેખકોનો પ્રભાવ હતો, પણ એમણે એને ચીની સંદર્ભમાં ઢાળ્યું.
અને પછી આવી એમની સૌથી પ્રખ્યાત કૃતિ ધ ટ્રુ સ્ટોરી ઓફ એક્યુ,
આક્યુ જંતવાન.
આક્યુ જંતવાન, એમાં પેલી એક્યુ સ્પિરિટની વાત છે, જરા સમજાવશો એ શું છે?
ચોક્કસ. આક્યુ એક એવો સામાન્ય ગામડીઓ છે જે સતત હારતો રહે છે, અપમાનિત થતો રહે છે, પણ દરેક અપમાન પછી એ પોતાના મનમાં એ હારને એક આધ્યાત્મિક વિજયમાં ફેરવી નાખે છે.
જેમ કે?
કોઈ ઉદાહરણ? જેમ કે કોઈ એને મારે તો એ મનમાં વિચારે કે જાણે હું મારા પોતાના દીકરાના હાથે માર ખાઈ રહ્યો છું. એટલે માર ખાધો એ હકીકત છે, પણ એને એ એવી રીતે જુએ છે કે જાણે એ પોતે ઉપર છે, આત્મછેતરપિંડી.
એટલે વાસ્તવિકતાનો સામનો કરવાને બદલે મનમાં જ સમાધાન કરી લેવું.
બરાબર. લુશુન કહેવા માંગતા હતા કે આખા ચીની સમાજમાં આ ક્યુ સ્પિરિટ ફેલાયેલી છે. અપમાન સહન કરીને પણ જાણે કંઈ બન્યું જ નથી એમ વર્તવું અને મનમાંને મનમાં પોતાની જાતને મહાન સમજવી, આ રાષ્ટ્રીય નબળાઈ પર એમનો સૌથી મોટો કટાક્ષ હતો.
આ તો આજે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે એવું લાગે છે.
એટલે જ લુશુન આજે પણ પ્રસ્તુત છે. આ ક્યુ માત્ર ચીનનો નથી, એક વૈશ્વિક માનવીય નબળાઈનું પ્રતીક બની ગયો છે.
એમણે વાર્તાઓ સિવાય બીજા પ્રકારનું લેખન પણ કર્યું. પેલું ઝાવેન શું હતું?
હા, એમના પાછળના વર્ષોમાં એમણે ઝાવેન પર વધુ ધ્યાન આપ્યો. આ ટૂંકા, ધારદાર, ઘણીવાર વિવાદાસ્પદ નિબંધો હતા.
એટલે સીધી સામાજિક રાજકીય ટીકા.
બરાબર. એમાં એ કોઈની શે શરમ રાખતા નહીં. અન્યાય હોય, કોઈ વિચારધારા હોય કે કોઈ વ્યક્તિ હોય, એના પર સીધો પ્રહાર કરતા. એમના માટે આ ઝાવેન લડાઈના હથિયાર જેવા હતા.
એમની કૃતિઓના સંગ્રહો પણ પ્રખ્યાત છે. પહેલો હતો કોલ ટુ આર્મ્સ, નાહાન.
હા, 1923માં. એમાં મેડમેન્સ ડાયરી, આખ્યુ અને બીજી મહત્વની વાર્તાઓ જેવી કે કોંગીજી અને મેડિસિન હતી. આ સંગ્રહની પ્રસ્તાવનામાં જ એમણે પેલી લોખંડના ઘરની ઉપમા આપી હતી.
હા, એ ઉપમા તો ખૂબ જાણીતી છે કે સૂતેલા લોકોને જગાડવાથી ફાયદો થશે કે નુકસાન, લેખકની મૂંઝવણ.
બરાબર. એમાં એક તાકીદ હતી, એક ગુસ્સો હતો. પછી બીજો સંગ્રહ આવ્યો વોન્ડરિંગ પામવાંગ, 1926માં.
એ કેવો હતો? એમાં પણ આવી જ તાકીદ હતી?
ના, વોન્ડરિંગ થોડો જુદો છે. એનો સૂર વધુ અંધકારમય, વધુ ચિંતનાત્મક છે, નિરાશાનો ભાવ વધુ છે. ક્રાંતિ પછીની હતાશા, બુદ્ધિજીવીઓની એકલતા, આદર્શો તૂટવાનો દર્દ, એવા વિષયો છે. શૈલી પણ વધુ મનોવૈજ્ઞાનિક બની.
જાણે શરૂઆતનો ઉત્સાહ ઓસરી ગયો હોય.
કંઈક એવું જ. અને પછી ત્રીજી મહત્વની કૃતિ એટલે વાઇલ્ડ ગ્રાસ, યે સાવ, 1927માં.
એ તો સાવ અલગ જ ગણાય છે, નહીં? ગદ્ય કાવ્યોનો સંગ્રહ.
હા, એ અત્યંત અંગત, પ્રતીકાત્મક અને ક્યારેક અતિવાસ્તવ જેવી રચનાઓ છે. એમાં સામાજિક ટીકા કરતાં વધુ એમના પોતાના આંતરિક જગતની, એમના સંઘર્ષોની, અંધકાર અને આશા વચ્ચેની લડાઈની વાત છે. કહેવાય છે કે આ લુશુનને પોતાને સૌથી પ્રિય સંગ્રહ હતો.
એમના સમયના બીજા લેખકો સાથે એમની સરખામણી કેવી રીતે થાય? જેમ કે હુશી જીઓ પણ બાઇહુઆના હિમાયતી હતા.
હુશી વધુ વિદ્વાન અને ભાષા સુધારક હતા. લુ શુન પણ ભાષાનો ઉપયોગ કરતા હતા, પણ એમનું નિશાન હંમેશા સમાજની અને માણસના મનની ઊંડી બીમારીઓ પર રહેતું. લુ શુનની કલમમાં જે ધાર હતી, જે વ્યંગ હતો, જે કડવાશ હતી, એ અલગ હતી.
બીજા સમકાલીનો જેમ કે ગુઓમોરુઓ કે બાજીન,
એ લોકો પણ મહત્વના લેખકો હતા. નવા સાહિત્યના નિર્માણમાં એમનો પણ ફાળો હતો. પણ લુ શુનની જો મનોવૈજ્ઞાનિક પકડ હતી, જે રીતે એમણે ચીની સમાજના પાખણને ખુલ્લું પાડ્યું, એ અજોડ હતું. પાછળથી એમના કેટલાક લેખકો સાથે મતભેદ પણ થયા હતા.
સાહિત્યનો હેતુ શું હોવો જોઈએ,
બંધ કેવો હોવો જોઈએ, એ બધી ચર્ચાઓ ચાલતી હતી.
હવે વાત કરીએ એમના વારસાની. એમના મૃત્યુ પછી ચીનમાં સામ્યવાદી શાસન આવ્યું અને એમણે તો લુ શુનને ખૂબ ઊંચું સ્થાન આપ્યું.
હા, માઉઝેડોંગે એમને ચીનના સંત કહ્યા. એમને ક્રાંતિના પ્રણેતા તરીકે રજૂ કરવામાં આવ્યા. એમના લખાણોનો ઉપયોગ શાસનની વિચારધારાને મજબૂત કરવા માટે થયો.
પણ શું આ લુ શુનનું સાચું ચિત્ર હતું?
એ અધૂરું ચિત્ર હતું, કારણ કે લુ શુન પોતે ખૂબ સંશયવાદી હતા, વ્યક્તિવાદી હતા અને કોઈપણ સત્તા સામે પ્રશ્ન ઉઠાવવામાં માનતા હતા. એ ક્યારેય સામ્યવાદી પક્ષમાં જોડાયા નહોતા. આ બધી બાબતોને ઘણીવાર નજરઅંદાજ કરવામાં આવી.
એટલે પાછળથી એમના વિશેની સમજ બદલાય.
હા, ખાસ કરીને સાંસ્કૃતિક ક્રાંતિ પછી ધીમે ધીમે એમને માત્ર રાજકીય વ્યક્તિત્વ તરીકે નહીં, પણ એક મહાન સાહિત્યકાર, માનવતાવાદી અને આધુનિક કલાકાર તરીકે પણ જોવામાં આવ્યા. એમનો પ્રભાવ આજે પણ ચીની લેખકો પર જબરદસ્ત છે.
અને એમના વિચારોની પ્રાસંગિકતા શું આજે પણ એમના લખેલા મુદ્દાઓ લાગુ પડે છે?
બિલકુલ. વ્યક્તિ વિરુદ્ધ સમૂહ, પરંપરાનો બોજ, વિચારધારાની પકડ, સત્તા સામે અવાજ ઉઠાવવો, સાચી રાષ્ટ્રીય ઓળખ શું છે, આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ જીવંત છે. એમની પેલી આધ્યાત્મિક બીમારીની વાત, એ તો સનાતન લાગે છે.
એમના કેટલાક અવતરણો પણ ખૂબ યાદગાર છે. લોખંડના ઘરવાળું તો આપણે જોયું, બીજું પેલું આશા વિશેનું હતું.
હા, વાઇલ્ડ ગ્રાસમાંથી. આશા એક ગામડાના રસ્તા જેવી છે. મૂળમાં ત્યાં કશું જ નથી, પણ જેમ જેમ લોકો વારંવાર આ રસ્તે ચાલે છે, તેમ તેમ એક રસ્તો દેખાય છે. મતલબ આશા બેસી રહેવાથી નથી આવતી, ચાલવાથી બને છે.
અને સત્ય વિશે,
શાહીથી લખાયેલું જૂઠાણું લોહીથી લખાયેલા તથ્યોને ક્યારે છુપાવી શકતું નથી. આ એમની નિર્ભયતા બતાવે છે. અને પેલો પુકાર, બાળકોને બચાવો, ભવિષ્યની ચિંતા.
એમના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો પણ છે, જેમ કે એમને નોબેલ પુરસ્કારની ઓફર થઈ હતી.
ના, ઓફર નહોતી થઈ, પણ એમના નામાંકન પર વિચારણા ચાલી રહી હતી 1936માં, એમના મૃત્યુના થોડા સમય પહેલા. પણ જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે ના પાડી દીધી.
કેમ?
બે કારણ આપ્યા. એક તો નમ્રતાથી કહ્યું કે ચીનમાં હજી કોઈ એના લાયક નથી, હું પણ નહીં. અને બીજું, એ નહોતા ઈચ્છતા કે એ સમયની રાષ્ટ્રવાદી સરકાર આનો રાજકીય લાભ લે. આ એમની સિદ્ધાંત નિષ્ઠા હતી.
અને અંગત જીવનમાં પણ સંઘર્ષ હતો. પહેલું લગ્ન ગોઠવાયેલું હતું.
હા, ઝુ આન સાથે, જે એમણે સ્વીકાર્યું, પણ એમાં પ્રેમ નહોતો. પાછળથી એમણે એમના વિદ્યાર્થીની ઝુ ગ્વાંગપિંગ સાથે સંબંધ બંધાયો અને એમણે ખુલ્લેઆમ સાથે રહેવાનું શરૂ કર્યું, જે એ સમય માટે બહુ હિંમતનું કામ હતું.
ખરેખર લુ શુનનું વ્યક્તિત્વ અને કાર્ય બંને ખૂબ જટિલ અને ઊંડા હતા. એમણે પોતાના સમયના ચીનને જે અરીસો ધર્યો, એમાં દેખાતું પ્રતિબિંબ જોવું સહેલું નહોતું.
એમણે કલમનો ઉપયોગ ખરેખર એક સર્જનની છરીની જેમ કર્યો. સમાજની બીમારીઓનું નિદાન કરવા, એની શસ્ત્રક્રિયા કરવા, કદાચ ઇલાજની આશા સાથે. એમનું સાહિત્ય આપણને આરામ નથી આપતું, પણ જગાડે છે, વિચારવા મજબૂર કરે છે.
અને અંતે એ જ વિચાર આવે છે કે આપણા આજના સમયમાં, આપણા સમાજમાં, કે આપણા પોતાના મનની અંદર એવા ક્યાં લોખંડના ઘરો છે, ક્યાં લોકો ઊંઘી રહ્યા છે, અને એમને જગાડવા માટે શું કરવું જોઈએ, કોણ બૂમ પાડશે? અંતિમ પૂર્વ રેકોર્ડેડ વર્ણન. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.